ભક્તિ વિનોદ ઠાકોરજી કહે છે નૈમિત્તિક લીલા જે આ છે, એક નિત્ય લીલા આવે, એક નૈમિત્તિક લીલા આવે. બ્રજની અંદર જે વેણુવાદન, રાસ વિહાર, આ નિત્ય લીલાઓ છે. ભગવાનના નિત્ય ગોલોક વૃંદાવનમાં થતી રહે છે. પણ આ ધેનુકાસુર ને પૂતના વધ ને આ બધા રાક્ષસો જે છે, આ પૃથ્વી ઉપર ભગવાન આવે ને બ્રજ ઉતારે ને એમાં થાય છે. જ્ઞાર ધેનુકાસુર કે પૂતના કોઈ છે તો નિત્ય લીલામાં અલગ આ નૈમિત્તિક લીલાઓ છે જેમાં બધા અસુરોનો વધ ભગવાન કરે છે. આમ તો વધ નહીં, ઉદ્ધાર કરે છે. કારણ કે કૃષ્ણ તો હતારી ગતિદાયક છે, જેને મારે એને તો ભગવત ધામ આપે છે. તો આ જેવો હજી ગયા છે વનમાં અને પહેલા દિવસે મહાસંકટ ઉભું થયું છે, પણ કૃષ્ણ સમસ્ત સંકટોને દૂર કરવામાં પૂર્ણ સમર્થ ભગવાન, વાલ બાલોની રક્ષા, ગાયોની રક્ષા ગમે એ પરિસ્થિતિમાંથી કરી લે. સવારે મેં તમે લીલાનું શ્રવણ કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણ કાલિયા નાગ ઉપર નિત્ય કર્યું, બહુ સુંદર. જો લીલા તો છે જ, આ શ્રવણ કરતા કરતા લીલામાં મન રહી જાય અને લીલામાં રસ આવશે અને જ્યારે પ્રેમ ભાવ આપણે સ્થિત એમાં થાય છે ત્યારે નિત્ય લીલા પ્રવિષ્ટ થાય છે. આ સાધના છે. શ્રી કૃષ્ણચંદ્ર ગ્વાલ બાલ સખાઓ કૃષ્ણને મૂક્યા વગર ક્યારેય ખાતા નહીં. ભાતુ બધા લઈ ગયા ને ગાયું ચરાવવા, બધા ગોળાકારમાં બેહે અને બધા પેલા કૃષ્ણને ચખાડે. આપણે જેમ નતા જે આવ્યું સીધું મોઢામ ખોળ્યો ભગવાનને ધરાવવું ખવરાવવું એવું નતું. અને આપણે ખાવી છે એવું છે, ભગવાનને ધરાવવા એવું નથી. નહીં ધરાવતા એ સારું છે, મુક્ત કઈ પાણીપુરી ને ગોળા ના થોડા ધરાવે. હે, આપણે જે ખાવી છીએ પત્રમ પુષ્પમ ફલમ તો યમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, શુદ્ધ સત્વગુણી વસ્તુ શુદ્ધ રીતે સ્વચ્છ રહી પ્રેમ ભક્તિ ભાવથી જો ભગવાનને ધરાવે તો ભગવાન ખાય. એવું નથી મોર મૂકી દીધું એટલે એને ખાઈ જ લીધું છે. ભાવ છે, પ્રેમ હોય, પ્રેમ હોય તો ખાય ભગવાન. આ ગ્વાલ બાલ સખાઓ છે ને હંમેશા કૃષ્ણને ખવરાવીને ખાતા, એને પૂછીને પીતા. તમે સવારે કથા સાંભળી કે યમુનાના કિનારે પાણી પીધું એ સખાઓ અન્ય મરી મૂર્છિત થઈ ગયા સુખદેવ ગોસ્વામી કે. તો સનાતન ગોસ્વામી આમાં ટીકામાં એક પ્રશ્ન ઉભો કરે છે કે ગ્વાલ બાલ સખાઓ તો કૃષ્ણને મૂકીને ક્યારેય પાણી ન પીતા, કૃષ્ણને મૂકીને ક્યારેય ન ખાતા, આજ કૃષ્ણ કેમ પાછળ રહી ગયા છે? અને આ ગ્વાલ બાલ સખાઓએ પાણી પી લીધું. અને શું ગ્વાલ બાલ સખાઓને નહોતી ખબર કે આ યમુનાનું જળ અહીંયા કાળિયા નાગરે છે, આ વિષ થઈ ગયેલું છે, આને પીવાથી મરી જશું? કેમ એને નહોતી ખબર રે? પ્રશ્ન થાય કે નહીં? કારણ કે ઉપરથી પક્ષી જાય એ પણ મરી જતા, આજુબાજુના વૃક્ષો બધા બળી ગયા હતા. આની વરાળથી બધાને ભાન હતી, દેવતાઓને પણ ભાન હતી, તો બ્રજવાસીઓને તો પછી કેમ પી લીધું? પણ ગ્રીષ્મ ઋતુનો તાપ એવો હતો કે એ સખાઓ સુખદેવ ગોસ્વામી કે ભાન ભૂલી ગયા. અથવા ભગવાનની યોગ માયાનો પ્રભાવ કે ભગવાનને આજ નિશ્ચય ઘરેથી નીકળ્યા ને ત્યારથી જ નિશ્ચય કર્યો હતો કે આજ કાળિયાથી યમુનાને મુક્ત કરવી છે. આ ભગવાનનો દ્રઢ નિશ્ચય હતો. અને એટલા માટે આ કાલિયા દમન લીલામાં શ્રી બલરામજી હારે નહોતા. માતા યશોદા જ્યારે કૃષ્ણને વનમાં મોકલતા ત્યારે કૃષ્ણને બાજુમાં બેહારીને પહેલા બલરામને કહેતા, બલરામ સાંભળ, આ કનૈયાનું તું ધ્યાન રાખજે, કારણ કે આને છે ને સ્વિમિંગનો બહુ શોખ છે, યમનામ પડવા નહીં દેતો. આને ભગવાન રસિયા હતા. જુઓ આપણે જે ભગવાનને ભજવી છીએ ને એ કૃષ્ણ ખૂબ શોખીન છે, ઉદાસ કઈ કોઈ જગ્યાએ રસ જ નહીં એવા ભગવાન નથી. નટવર વપુ નાટ્યમ ગમન અપી, વૃંદાવનમાં ચાલતા તો નાચતા નાચતા બોલતા પણ કોઈ નહીં, પણ અરે તો પ્રેમ મધુરથી રસ ટપકતો હોય, આંખ્યુંના ઈશારાથી બધાને પ્રેમ ભાવ. બસ શ્રી કૃષ્ણ અદભુત પૂર્ણતમ પ્રકાશ બ્રજની અંદર કરે છે. એની ચાલ પણ મતવાલા હાથી જેવી હતી, બધું આમ તેડું મેડું, ઉભા રહેતો આમ લાકડી આમ રાખીને વાંસળી આમ હોય, મોટું આમ પગ પાછું તીરછો આમ કરીને આમ, તમે એક મિનિટ ઉભા રહેજો પગ આમ કરીને, બે જણાને પકડવા પડશે ને કે તમે બેઠા ભાઈ હતા. ભગવાન ઉભા રહે નહીં, એક અંગૂઠા ઉપર ઉભા રહે. ત્રિભંગ લલિત જેને કહે છે, બ્રજની પ્રત્યેક લીલા ચિત્તાકર્ષણી મનોહરિણી છે. કારણ કે ભગવાનના પૂર્ણતમ એનો આ પ્રકાશ છે. કનૈયાને તું કોઈ પણ વૃક્ષ ઉપર ચડવા નહીં દેતો, કારણ કે આને આ ઝાડવું બાડું લઈ ઉપર ચડ્યા, ફળ ફૂલ તોડીને ખાવાની આને સ્નેહ, અને ગાયોની પાછળ ઊંડો ઊંડો એને આગળ જવા નહીં દેતો. આવી બધી ભલામણ બલરામજીને રોજ માતા યશોદા કરતા. બલરામજી કે માતા મને ખબર છે રોજ હું કામ, તાકે નાના આ કનૈયાનું ધ્યાન રાખવાનું. અને આજ કાલિયા નાગના દમન કરવા માટે જયારે ઉપર કદમની વૃક્ષ ઉપર ભગવાન ચડ્યા છે, તો બલરામજી ક્યાં ગયા છે? કેમ રોક્યા નહીં? કેમ પોતાના ભાઈને વિશ્વમાં જવા દીધો? એ પ્રશ્ન થાય કે ને? એટલા માટે આ પ્રસંગને સમજવો પડશે. શ્રી બલરામજી આમાં હારે હતા નહીં. તો શું કામ હારે નહોતા? એ વાત કરો. લ્યો, બે લીલામાં બલરામજી કૃષ્ણની હારે નથી, બાકી કૃષ્ણ બલરામ હારે જ હોય છે વૃંદાવન વિહારમાં. જયારે ગ્વાલ બાલો ને જયારે બ્રહ્માજી ચોરીને વૈયા ગયા ત્યારે પણ બલરામજી હારે. અને આજ અહીંયા, કારણ કે ભગવાન બલરામ ઉપર પણ આમ તો યોગ માયાનો, અહીંયા ભૌતિક જગતમાં મહામાયાનો જેમ પ્રભાવ રહે છે ને સત્વગુણ, એમ ભગવાનના દિવ્ય રાજ્યમાં ભગવાનની સંભવ આત્મ માયા, યોગ માયા જે છે એ લીલા રસની પૂર્તિ કરવા માટે વિસ્મરણ કરાવી દે છે પોતાના સ્વરૂપનું. ભગવાનને એમ છે હું ભગવાન જ છું, તો એ ક્યાંથી લીલા કરી? બાલ લીલા કરી? તો યોગ માયા દિવ્ય પ્રભાવ પાડે છે. શ્રી બલરામજી નહોતા. શું કામ નહોતા? કારણ કે તે દી બલરામ જયંતી હતી, ટીકામાં લખ્યું. અને માતા રોહિણીએ બલરામજીને કીધું, તારે આજ વનમાં જ જવાનું, આ તારો જન્મદિવસ એટલે તું જલસા, તું તારે છૂટી, અને એની હાટું ભોગ લગાવવાનું, એને ખવડાવો નવરા. બલરામજીના સ્વામી આને કીધું તો તમે જલ્દી ભાઈ આવજો. જુઓ ન્યાય તે બલરામજીને. બલરામજી ભગવાનના તહાર દ્વિતીય દેહ શ્રી બલરામ, એ કૃષ્ણનું જ સ્વરૂપ છે. પ્રભુભાજીને કહેતા કૃષ્ણ અને બલરામ એટલે કોણ છે? પ્રભુભાજી કહેતા સિમ્પલ, કૃષ્ણ ઇઝ અ બ્લેક ગોડ, બલરામ ઇઝ અ વ્હાઇટ ગોડ, બે ભગવાન છે. પણ આ ધોળા છે ના કાળા છે, એટલે બે ભગવાન છે. એક સેવ્ય ભગવાન છે, એક સેવક ભગવાન છે, પણ છે ભગવત તત્વ. તો શ્રી બલરામજી ત્યારે પણ નહોતા, ત્યારે જ બ્રહ્માજી નહીં તો બ્રહ્માજી આ કાર્ય ન કરી. કે બ્રહ્મ વિમોહન લીલા તમને ખબર છે ને? તમને બધી લીલા ખબર છે, હું તો આજ તમારા સંગમાં આવીને કેવલ તુષ્યંતી રમંતી કરું છું, કઈ ઉપદેશ નથી દેતો. કારણ કે ભગવાન કહે છે કે મારા ભક્તો ભેગા થાય ને ભાગવત ની અંદર મારી લીલાઓને સાંભળે કે અને આનંદ કરે. આજે આપણે એ રસ લઈ રહ્યા, બહુ ઉપદેશ સાંભળ્યો, બહુ બધાનું બહુ ભેટ્યો ને બહુ બધાની પ્રાર્થના કરી, પણ હવે આ બે દી કઈ નહીં હાલ, અહીંયા કનૈયા ની ઠાકોર ની લીલા હાલશે. બાકી ઉપદેશ ની કોને નથી કહેવાય? તમે બધા નથી જાણતા કઈ હારે નહીં થવાનું. તેમ બધા નહીં જાણતા કે આપણે કાલ રામ બોલો ભાઈ રામ આપણને ચાર જણા ઉપાડવાના. કોને પાપ કહેવાય, કોને પુણ્ય કહેવાય, કયું ખોટું કયું હાસ્યું, લાભ છે માં નુકસાન છે માં, મારી કરતા હો ઘણું વધારે જાણો, એ હું જાણું છું. પણ આ છઠ્ઠા દિવસે જાણ્યું મેં, હકીકત પહેલેથી કૃષ્ણ લીલા કહેવાની હતી, પણ મને એમ છે હું કઈ, પણ હકીકત તો મેં એટલા માટે કીધું કે તમારા બધાની હાજરીમાં હું આ કહું તો તમારા બધાની કૃપાથી કમસે કમ મારા જીવનમાં તો આ ભાગવત ઉતરે. એટલે ઉપદેશ નહોતો દેતો, પ્રેમ અને તમારા ઘરના જાણ્યા ને, એટલા માટે કૃષ્ણનો આ ગીતાના અમૃત અને ભાગવતના અમૃતનો પ્રસાદ વહેંચતો હતો. એ ઘણા ન પેચ્યો હોય તો એને હું ક્ષમા માંગુ છું. ક્યારેક ક્યારેક પ્રસાદ એ ન ભાવે, કારણ કે દુર્ભાગ્ય હોય ને તો પ્રસાદ ન ભાવે. હજી કર્મના બંધન, એ વાસના અને જન્મ મૃત્યુમાં ફરવાનું માંડ્યું હોય ને ત્યારે આપણા ભાષામાં ગઢા કહેતા ખમા કે ને તો મરી લાગે, એવી સ્થિતિ હોય ક્યારેક ક્યારેક. પણ આ તો હવે બે દિવસ વધ્યા છે સપ્તાહ યજ્ઞ અંતર્ગત, બાકી ઇસ્કાનમાં અમે તો રોજ નિત્યમ ભાગવત હાલે જ છે, કા શ્રવણ ને કા કીર્તન. પણ હવે કૃષ્ણ લીલાનું આસ્વાદન કરી રહ્યા છીએ. જુઓ ને આ બલરામજી ને બલરામ જયંતિ હતી નહોતા ગયા. અને આ બાજુ વાલ બાલ સખાઓને જયારે કૃષ્ણને ખવડાવતા હતા ને ત્યારે એ વખતે બ્રહ્માજી આવ્યા અને એને મોહ થઈ ગયો, એને વછડાને બધાને ચોરી લીધા. અને આ બાજુ સખાઓ કે ક્યાં ગયા વાછડા બધા, બધા ખાવામાં પીડ્યા હતા ત્યારે બધા કૃષ્ણને ખવડાવતા હતા. ચક્રવર્તી પાદના ટીકામાં લખે છે કૃષ્ણ વચ્ચે બેઠા હોય તો એટલા બધા હજારો સખા કઈ રીતે ખવડાવે, કારણ કે ભગવાન અનંત છે, યોગેશ્વરોના યોગેશ્વર. જે બાજુ બધા સખાને એમ થતું ભગવાન મારી હામું જ બેઠા, આમ બેઠા હોય તો વાહેવાળાને મોટું એને ભગવાન છે. બ્રહ્માને મોહ થઈ ગયો કે સૃષ્ટિનો ઈશ્વર થઈને છોકરાઓનું એઠું ખાય અને ભગવાન નો કહેવાય. આજ સવારે તમે સાંભળ્યું ભગવાન શિવ કૈલાસથી એ કાનાના દર્શન કરવા આવ્યા, બપોરે તમે સાંભળ્યું કે દેવરાજ ઇન્દ્ર પોતાના અભિગમનમાં આવી અને કૃષ્ણની હારે જ્યારે ત્યારે એને સમજાણો કે એનો માન તૂટી ગયો અને આ બ્રહ્માની દશા જુઓ. આનથી મોટું કોઈ છે? ભગવાન શંકર દર્શને આવે, ઇન્દ્રના માન તૂટ્યા. અને આ બ્રહ્મા, બ્રહ્મા ચાર મોઢે, ચાર દિમાગ, ચાર વેદોનું જ્ઞાન, છતાં મોહ ઉત્પન્ન થઈ ગયો કે આ કઈ ઈશ્વર કહેવાય? વાલ બાલોને ચોરી જેવા લીધા ને એવામાં તે આ બાજુ ભગવાન કૃષ્ણ કે તમે બધા ખાવ, હું જાઉં છું ગ્વાલ બાલન ગોતવા, વાછડાને જ ગોતવા. જુઓ ભગવાનનો સ્વભાવ. આચાર્યો લખે છે કે ભગવાનની જે ભક્તિ કરે ને ભગવાન એને કે તું તાર ખાન મોજ કર, તારા કામ હું કરીશ, તારું ધ્યાન હું રાખીશ. અને ભગવાનના હાથમાં દહીં ને ભાતનો કોળિયો હતો, એ લઈને વી આવી ગયા. રસિક આચાર્ય શ્રી જીવ ગોસ્વામી લખે છે, હું કામ દહીં નો ભાત કોળિયો આયરન લઈ આવી ગયા. ભાત શબ્દનો અર્થ થાય ભક્ત. ભગવાન કહે છે ભક્તોને તો હું હાથમાં રાખું, ગમે ત્યાં જાઉં તો મારા ભગતને હું છોડતો નથી. દહીં ભાતનો કોળિયો હારે લઈને ગયા. બ્રહ્માજીએ બધા વાછડા ચોરીને બ્રહ્મલોકમાં લઈ જવાની તૈયારીમાં હતા, એને હજી અધૂરું લાગ્યું. આણી કરીથી બધા સખાવાનું પડે. ભગવાન જયારે આમ ગોતવા ગયા ને આણી કરીથી સખાવાનું પાડ્યા. કૃષ્ણને ક્યાંય એના ગ્વાલ બાલ વછડા વાછડા ન જડ્યા, એટલે અહીં આવીને જોવે તો એકય મિત્ર નહીં, બધા સખા ગાયબ. ભગવાન કે હરે રે, ઓલકોરી ગયો તો ગાયોના વાછડા કોક ચોરી ગયું, અને એક બે વાછડા નતા હજારો, અને અહીં આવ્યો તો બધા સખા ચોરી ગયું, કોણ હશે? ભગવાને તરત સમજી ગયા કે ઠીક, આ મારા દીકરો બગીડ્યો, અમારા દીકરાનો, આ બ્રહ્મા ભગવાનનો દીકરો, આખા દુનિયાના પિતામહ છે, બ્રહ્માનું નામ જ છે પિતામહ, પણ કૃષ્ણના તો પુત્ર છે. એ કે આ દીકરાનું કામ છે, પણ કાંઈ વાંધો નહીં. પોતાના યોગ ઐશ્વર્યથી જેટલા ગ્વાલ બાલ સખા હતા, જેટલા તે વાછડા હતા, એને શું શું શિંગાર પહેર્યા, કેવા કલર, કેવું રૂપ, કેવી વાણી, બધું એઝ ઇટ ઇઝ. અને પોતાને પોતાને ચરાવવા રોજ આવે, પોતાને પોતાને ચરાવવા રોજ જાય. બ્રહ્મલોકનો એક ક્ષણ, પણ અહીંયા એક વર્ષ વહી ગયું. શ્રી બલરામજીની વાતમાં હું તમને આ લીલા યાદ દેવરાવું છું કે બલરામજીને વર્ષના અંતે ખ્યાલ આવ્યો, ઘરે રે કૃષ્ણમાં મને જેટલો પ્રેમ છે, કૃષ્ણમાં મને જેટલી આસક્તિ છે, રુચિ રસ છે, એટલો આ ગાયું પ્રત્યે, આ વાછડા પ્રત્યે, આ સખા પ્રત્યે કેમ આવે છે? બલરામજી વિચાર કરવા માંડ્યા, નકર કૃષ્ણ પ્રત્યે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેમ છે, અને બધા ગ્વાલ બાલ સખા પ્રત્યે આત્મભાવ છે, પણ કૃષ્ણ કૃષ્ણ છે, અને આ જ કૃષ્ણ પ્રત્યે જે પ્રેમ છે એ બધા પ્રત્યે હરખો કેમ લાગે છે? ત્યારે ભગવાને કીધું, મોટા ભાઈ, એ બધા હું જ છું. તો ઓરિજિનલ ઓરિજિનલ આપણો દીકરો લઈ ગયો. બલરામજી કે યાર મારી યારે મને નહીં કહેવો, ત્યાં પણ ભગવાન યોગમાયા બ્રહ્મા આ છે. અને ત્યાંથી બ્રહ્માજી જયારે આવ્યા, જોવા દે હું થાય તો જોવે, તો એના એ સખા એના તો વળી બ્રહ્મલોકમાં ગયા, હારું આ બધા ભાગી નથી ગયા ને, કોઈ કે છોડાય નથી દીધા, તો ન્યા જોવે તો ન્યાય તે, અહીંયા જોવે તો અહીંયા તે. બ્રહ્મા તો ઘડીક વિરારથી ચજગેટ કર્યું, ક્યારે આમ કેમ આમ કેમ, અને એને આમ આમ કરવું નથી પડતું, કારણ કે એક મોટો અહીં જોવે, વાહલા મોટી તો અહીંયા દેખાતું, બે જગ્યાએ બેન દેખાતું, કે બે બાજુ કેમ, હજી પગમાં પડે ને, કે આ બાજુ બ્રહ્માજી ને કે બીજી બાજુ તમને દેખાય, ચારે બાજુ, કારણ કે આ ઈશ્વર સર્વતી વ્યાપનો હતી વિષ્ણુ, અંડાંતરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ, ઈશ્વર આજે સાક્ષાત લીલા કરી રહ્યા છે, કેમ ન હોય? બ્રહ્માજી તો આવીને દંડવત પ્રણામ કરે, સ્તુતિ કરે, નૌમિઢ્ય તીબ્ર બપુસા તડિંબરાય, હે ભગવાન ભૂલ થઈ ગઈ, માફ કરો માફ કરો. ભગવાન કૃષ્ણ કોળિયો હાથમાં છે ને આમ નામ ઉભા, ઓલા ચારે મોઢાથી પ્રણામ કરે, એક એક મોઢું આમ આમ ગલોટિયા ખાય અને સ્તુતિ કરે, પણ હામું ન જોઈએ બ્રહ્માની. ભગવાને માની લો, ભગવાન કહે છે, ચૌદ બહુ સુંદર સ્તુતિ છે શ્લોકોમાં, છેલ્લે બ્રહ્માજી બહુ ક્ષમા માગે છે, અને પછી ભગવાનની લીલામાં વિક્ષેપ ન થાય એટલે એ કે ઠીક છે હવે હું જાઉં છું, પણ ભગવાનને હામું ન જ જોઈએ. એ કથા સાર રસ હું તમને આ કથાને માઇન્ડમાં રાખજો, હમણાં હું આવશે આ બધું તત્વ. આપણે સમય અભાવમાં હું બધી કૃષ્ણની લીલાઓને આમ શું કહેવાય, એક થાળીમાં ભેગી કરી રહ્યો છું, એને કરી એને કરી, અને પછી ખાઈ જવાનું, રસને લઈ લેવાનો, બાળ લીલાવાનો. હવે જોવો અહીંયા કૃષ્ણ બલરામની, બલરામજીની વાતમાં બ્રહ્મવિહોન લીલા કહી દીધી, પણ ઈ બલરામજી કૃષ્ણની હારે તે દિવસે નહોતા ગયા, કારણ કે બલરામ જયંતિ. શ્રી સનાતન ગોસ્વામી આ શ્લોકની ટીકામાં એક બહુ સુંદર રહસ્ય આપે છે, કારણ કે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે જો બલરામને હું સાથે લઈ જાય તો પહેલી વાત તો બલરામ મને યમુનામાં કૂદવા નહીં દે, કારણ કે મોટા ભાઈ બલરામજી હંમેશા વાહે કે હું કોક આસુર હોય તો હું આ તો મને યમુના કૂદવા નહીં દે એટલે આ યમુનાનો મારો મારી લીલા અધૂરી રહેશે. બીજી વાત, જ્યારે હું યમુનામાં કૂદકો મારીશ અને કાલિયા નાગના ધરામાં જાશ અને એ સમાચાર જ્યારે વ્રજવાસીને મળશે ને અને એમાં એ વ્રજવાસીમાં મા યશોદાને મળશે ત્યારે એ રહી શકશે અને દોડતી આવીને યમુનામાં કૂદશે. આખા વ્રજવાસીઓ કૃષ્ણને પ્રેમ કરતા હતા એ સીધા યમુનામાં કૂદી જાહે. એટલા માટે જો બલરામ બા રહેશે ને તો આ બધાને બચાવી શકશે, બાકી બીજા કોઈની તાકાત નથી. જુઓ કેટલી સુંદર રહસ્યમય વાત. અને હકીકત એવું બન્યું, જ્યારે કૃષ્ણ એ કાલિયા નાગને લાથવા માટે જમ્પ માર્યો ને એ વખતે જ્યારે ખબર પડી કૃષ્ણ એ કાલિયા નાગ કૃષ્ણ એક ધરામાં યમુનામાં કૂદી ગયા છે જ્યાં કાળિયા રહે ત્યાં તો આખું ગોકુળ હા કૃષ્ણ હા કૃષ્ણ અને માતા યશોદાના તો પ્રાણ હોશ ઉડી જવાની તૈયારી, દોડતી આવી ને કે બસ સીધું યમુનામાં. પણ બલરામજી તો અખિલ સ્ત્રોત છે બલના, પોતાના દિવ્ય શરીરથી અનેક વિસ્તાર હળનો હાથનો કરીને બધા વ્રજવાસીઓને રોકી લીધા, નકર તેથી આખું વ્રજ યમુનામાં પડી જાય. સુખદેવ ગોસ્વામી બલરામજી એ રોક્યા. જુઓ આ લીલા રસ છે, ભાગવત આ રીતે શ્રવણ કરાય છે. હજી એક કારણ બલરામજી નું હુકામ ન લઈ ગયા, યાદ રાખજો આ બધા કારણ. પહેલું કારણ, યમુનામાં પડવા ન દે મારી લીલા ન થાય. બીજું કારણ, હું પડી જાય તો વાહે ત્યાં વ્રજવાસીઓને કોણ બચાવશે એટલે ન લઈ ગયા. ત્રીજું કારણ બહુ સુંદર હરિસુરી જ્યાં એ કહે છે કે ભગવાને વિચાર કર્યો કે આજ મારે નાગને મારવાનો છે અને બલરામજી તે અનંત શેષ એક નાગ જ છે તો જાતિ ભાઈઓ પ્રત્યે પ્રેમ તો માણાનો હોય ને, ગમે હોય તો આપણો જ ખરો. તો પછી આજ નાગને મારવાનો બલરામજી ને દુઃખ લાગશે એટલે એને આજ ઘરે રાખવા દે હે ને, કારણ કે આપણો આપણાપણો તો હોય ને, આપણા મલકના માયાળો માયા હોય યાર થોડીક. તો કે આ નાગ નાગ જાતિને આજ મારે ઉધાર કરીને આ તો એક અનંત શેષ આનો અંશ છે તો નાગ એને ખોટું ન લાગે અને એ તકલીફ ના એટલે એને ઘરે રહેવા દે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કાલિયા નાગ ઉપર નિત્ય કરે ને અને પોતાના શ્રી ચરણના પ્રહારથી આખા વિશ્વનું વજન લઈ અને ભગવાન નાચી રહ્યા, કાલી ફણ પર ચરણ કમલ ધર. સુરદાસજી કહે છે કાળિયાના ફણ ઉપર જ્યારે ચરણ કમલ ભગવાન મૂકે છે ને ત્યારે એ પોતાના પ્રહારથી કાળિયાનું વિષ આંખ્યું ના અને મોઢાના રસ્તે બારું કાઢી નાખે છે. ત્યાં બહુ સુંદર એક વાત છે કે જુઓ કાળિયા નાગને સાપને છે ને જીભ હોય, તમને ખબર લબલબ બારી કાઢે એમ, એની જીભ છે ને એની આમ ફાટેલી હોય આમ, આપણી જીભ ક્યાં એમ ન હોય, જીભને એને ક્રોસિંગ હોય. તમે નાગને કદાચ ટીવી બીવી જોયા હશે, હા શુકલા જીભ જોવા નહીં જતા, નગર પર રિપોર્ટ આપે એવા નહીં જો, પણ આ ટીવી ડિસ્કવરીમાં જોયું બોયું હોય તો એને જીભ ફાટલી હોય છે. અને ચક્ષુસ્રવા સુખદેવ ગોસ્વામીના કાળિયા નાગને શું કહે છે ખબર, જેવા કૃષ્ણ અંદર પ્રહાર કર્યો ને તો ચક્ષુસ્રવાને જાગી ગયો. ચક્ષુસ્રવા કેમ કીધું, સાપ હોય ને એને કાન હોતા એ આંખ્યુંથી સાંભળે છે, ચક્ષુથી શ્રવણ કરે એટલે એને સાપને ચક્ષુસ્રવા કહેવાય. તેમ શું સાપને કોઈ કાન ભાળે, એ આંખથી જ જોઈ સાંભળે છે સાપ. એટલા માટે સાપને ઉરગ પણ કહે છે, ઉર એટલે છાતી, ગ એટલે ગમન કરવું, છાતીથી જે હાલે એટલે ઉરગ. પણ સંતો વિદ્વાનો કહે છે કે ધ્યાન રાખવા કથા સાંભળો છો ને તો થોડી નીતિને પણ રસને ન્યાયનો પણ આસ્વાદન કરો. એક ન્યાય છે મેઢક પન્નગ ન્યાય, મેઢક એટલે ફ્રોગ ડેડ કહ્યું હે ને, અને પન્નગ પન્નગ એટલે સાપ થાય, પ ત પગ જેને નથી છતાં ગ હાલે એને કહેવાય પન્નગ. સાપ ને પગ ન હોય છતાં પગ ન હોય પગ વાળા કરતા સાપ વધારે એટલે સાપને શું કહેવાય બીજું નામ, હવે યાદ રહ્યું, ચક્ષુસ્રવા ઉરગ પન્નગ આ બધા સાપના નામો છે, ઘણા નામ છે અમરકોશમાં. તો મેઢક પન્નગ ન્યાય. હવે તમને ખબર છે શિલ પ્રભુપાદજી કહેતા કૃષ્ણ કથા અને કૃષ્ણ નામ વગર જે વ્યક્તિ બોલે છે એ દેડક્યાનું ડ્રાઉ ડ્રાઉ કરી રહ્યા અને એ કાળને સાપને નોતરો આપે છે. અને તમને ખબર સાપ દેડક્યાને પકડે ને તો એ ધીરે ધીરે આવે, ખબર ન પડે અને દેડકે માસે ડ્રાઉ ડ્રાઉ કરતો ને પછી દેન મોઢામ પકડી લે. ક્યારેક ક્યારેક જો મોઢું વધારે ફાટે તો આખો મહાશય અંદર વયો જાય દેડક્યાજી, પણ ક્યારેક ક્યારેક ઝપટમાં ન આવે ને તો અડધો આવે, અડધો આવી જાય. હવે શું થાય, સાપે અડધો પકડી લીધો છે બરોબર દેડક્યાને, હવે સાપને કઈ દાંત ન હોય ચાવવાનું ન હોય, ગળક કરવાનું હોય. આપણે કેમ જેમ ધરાક ગળક કરી દે ધરાક એમ ગળક કરવાનું હોય સાપને, તો હવે હું કરી સાપ, હવે ઢીટક્યો અડધો આવ્યો છે એટલે એને ફરી વાર મોઢું ખોલીને એને અંદર લેવો પડશે અને એને એટલી તીવ્રતા રાખવી પડશે કે આ બહાર નો, કારણ કે મોઢું ખોલતા બસ છટકવાનો પણ છે, ઢેડકે માસે બેઠો છે કે ગાળો, કારણ કે એ તો મૂકીએ કેમ સાપની પકડ છે. આ ઢેડક્યાની સાપની વાત નથી, હોય આપડી છે, સાંભળજો જરા. આ ભાગવત ઉપર કે અમારે ઢેડક્યાની સાપની કથા કરવાની જ બહેર, પણ આનાથી આપણા જીવનમાં એક પ્રેરણા છે, આ ન્યાય છે કે મને તમને તે કાળે પકડી લીધા છે. કોકને 50 વર્ષ 25 વર્ષ, કોકને 8-10 હે ને, એ ઝપટમાં આવી જ ગયેલા હશે સાપ. અને એ હવે એ સાપ એને છોડવાનો નથી, નિશ્ચિત અંદર લઈ લેવાનો. અડધો બહાર વધ્યો ને તો એ જે અંદર વિચાર કરે, આ ખાઈ લો આ ખાઈ લો, એટલે આ ભજન કર, ખાઈ લેવાની ક્યાં કરે, તું ખવાઈ જયો સાખો. આપણે બધા કાળના મૃત્યુના મુખમાં છવી, છતાં સંસારની અંદર ભોગ કરવી છે, પાપ કરવી છે. અને આપણને એમ છે કે નહીં હું તો ફ્રી છું, હું સ્વતંત્ર છું. હું સ્વતંત્ર ગમે ત્યારે. મુંબઈમાં અમારે ઓલી હુકી ભેળ કહે ને, એક ગીલા ભેલ અને એક હુકા ભેલ. હુકા ભેલમાં હું છે, મમરાને ફાકડા મારે ને એમ કહીએ, કેટલાય ફાકડો કહીએ કહીએ, ક્યારે કયો મમરો આવી જાય ને, એને ઠેકાણો નથી. આપણી સ્થિતિ એવી છે, પાણીના પરપોટા જેવી. જીવન તલમલ હે ને, કમલ દલ જલ જીવન તલમલ, ભજ હું હરિપદ નીતિ રે. ગોવિંદાજી કે આ જીવન કમળના પુષ્પ પર ટીકેલા પાંદડા જેવું, ગમે ત્યારે હવા આવશે ને ખોવાઈ જશો કાળના મુખમાં. એટલા માટે હરિભજન, હરિકથા, કૃષ્ણ ભક્તિ સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી. આ વાતને સમજવી જોઈએ બુદ્ધિમાન વ્યક્તિએ. કારણ કે ચાણક્ય પંડિત કહે છે ને, આયુ ધ્યાન શરણ અર્ધોપી ન લભ્યતે સ્વર્ણ કોટી બી, કરોડો કરોડો સોના મુદ્રાઓ આપી દો તોય મનુષ્ય જીવનની એક ક્ષણ નહીં મળે. તો એવી ક્ષણને વ્યર્થ ન બગાડો, હરિભજન કરી અને સાર્થક કરી લો. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
અદભુત. ભગવાન શ્રી કૃષ્ણ કાલિયાના નાગ ઉપર નૃત્ય કરી રહ્યા છે. આ છબીને મનમાં લાવવી જોઈએ. ઈશ્વર છે, હજાર ફેણથી જે ડસ એની ઉપર ધડામ દઈને ભગવાનનો ચરણ પડતો. ભગવાનના શ્રીચરણમાં 10 નખ છે અને 10 નખ 10 ચંદ્રમા જેવા છે, ચમચમ ચમચમ ચમકે. અને ભગવાન જે પાદન્યાસથી વિન્યાસ કરતા હતા ને નૃત્યમાં, અદભુત. આમથી એક નૃત્ય કલા થઈ રહી હતી ને આમથી કાલિયા ઉપર પ્રહાર થઈ રહ્યો હતો. તો ન્યાય એક સુંદર ભાવ લખ્યો છે કે મારીને તમારી કાળિયાની જીભથી જેમ ઝેર નીકળી ગયું, એમ મારીને તમારી જીભમાં તે ઝેર છે. તાર મધ્યે જીવા અતિ લોભ માયા સુદુરમતી. ભક્તિવિનોદ ઠાકુર કહે છે કે શરીર આખું અવિદ્યાનું જાળું છે અને એમાં જીભ જે છે ને, બાપરે બાપ, આડો આંખ છે. કારણ કે જીભ જે છે આખી બુદ્ધિને ભ્રષ્ટ કરવા વાળી જીભ છે. અને છે એને છે ને રસ થી ઠાકતી જ નથી. ઓઈલું ખાઈ લઉં, ઓઈલું ખાઈ લઉં, પાણીપુરી, પાઉંભાજી, ફલાણું ફલાણું હે ને, આ બોલી લઉં, આ કરી લઉં, એ કઈ વાત કામની ને. આખા શરીર અવિદ્યાના જાળમાં જીભ જે છે એ દુર્ગતિનું મૂળ કારણ છે. અને એટલા માટે જીભને જે માણા જીતી લે, વાચો વેગમ, રૂપ ગોસ્વામી કે જીભને જે જીતી લે પૃથ્વીમ છે શિષ્યાત, અથવા ભગવાન શ્રી કૃષ્ણને પામી જશે જો જીભને. પણ જીભને જીતવી કેમ? એક ઉપાય છે, કૃષ્ણ બડો દયામય. કૃષ્ણ બહુ દયાળુ છે અને કૃષ્ણના ભક્તો શ્રીલ પ્રભુપાદજી જેવા કૃષ્ણ કરતા દયાળુ છે. કૃષ્ણ કૃપાની મૂર્તિ છે. અને એટલા માટે કૃષ્ણને ભોગ લગાવીને સુંદર પ્રસાદ ને જે વ્યક્તિ ખાય એની જીભ એના વશમાં આવી જાય. જીભને ઉપર કંટ્રોલ કરવો હોય તો કૃષ્ણ પ્રસાદ એકમાત્ર સાધન છે. પ્રસાદ એહી સર્વ દુઃખાનામ હાનિસ્યો ઉપજાયતે. પ્રસાદ સેવન કરીતે હય સકલ પ્રપંચ જાય. ભક્તિવિનોદ ઠાકુર, કૃષ્ણનો પ્રસાદ અન્ન ખાશો ને બધી પાપ વાસના પ્રપંચ તમારા વયા જાય. એટલે આ જીવનમાં જો ભાગવત કથા અને કૃષ્ણની રસની થોડીક પણ તમને જો અનુભવ થયો હોય ને, તો પ્રાર્થના કરું કે સંકલ્પ કરો જે ખાઈશું એ કૃષ્ણ પ્રસાદ સિવાય બીજું કાંઈ નહીં ખાય. કારણ કે કૃષ્ણ ગીતામાં કહે છે કે જે મને ધરા વગેરેનું ખાય છે, યજ્ઞ શિષ્ટા સિનો સંત મુચ્યંતે સર્વ કિલબિષે ભુજંતે અઘમ પાપા, એ વ્યક્તિ પાપ ખાઈ રહ્યો છે. જો યજ્ઞો વે ભગવાન વિષ્ણુ યજ્ઞાત કર્મણો અન્યત્ર, મને ધરાવા વગરનો ખાતો હોય તો એ પાપ ખાય છે, ભલે પછી શાકભાજી ખાતો હોય તો. આ વાતને સમજી લેવી જોઈએ. ભગવાનને ભોગ લગાવીને ખાવું જોઈએ. જો જીભને કંટ્રોલ કરવી હોય તો શેનાથી, રસમાંથી જીતવી હોય તો. બીજી વાત, હવે જીભને વાચો વેગમની સાથે સાથે રૂપ ગોસ્વામીને શું લખ્યું છે, જીવહા વેગમ. વાચો વેગમ અને બે વાત કરી છે. જીભ એક તો રસ પણ લે છે અને એક વાચો બોલે પણ છે. તો કાલિયા નાગ ઉપર ઠાકોરજી આ નિત્ય કરી અને જીભનું બધું વિષ કાઢી લીધું, એમ ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણના નામમાં કોઈ અંત નથી. કૃષ્ણના નામને તમારી જીભ ઉપર નચાવો, તમારું બધું ઝેર વિષ નીકળી જાય. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ,
રામ રામ હરે. આ
કૃષ્ણ નામ લ્યો ને ત્યારે જીભ ઉપર કૃષ્ણ નાચે છે, અને જે કૃષ્ણ નામ ગાતા હોય એની જીભમાંથી બધી વાસના, બધી વિષ, બધો અનર્થ સર્વત્ર નીકળી જશે. એક પ્રશ્ન બીજો સનાતન ગોસ્વામી બારો કાઢે છે આજ કાલિયા દમન લીલામાં, કે કાલિયા નાગ આટલો પાપી, આટલો ક્રોધી, આખી યમુનાને હેરાન કરી, વ્રજવાસીઓને હેરાન કર્યા, તો પછી દેવતાઓને યોગીઓને પણ જેના દર્શન નથી થતા, એ નાગપત્નીઓ કહે છે કે લક્ષ્મીજીને પણ જે કૃષ્ણના દર્શન, જે રાસ, જે કૃષ્ણ ચરણ નથી મળ્યા, એવા ચરણ કાલિયાને કેમ મળ્યા? એને ભગવાને ચરણ પામી ગયો એટલે જે ચરણોના જળને શિવજી માથે ચડાવે છે, ઈ ચરણને આજ કાલિયાના માથા ઉપર ભગવાને મૂક્યા છે. તો કાલિયા નાગ તો સૌભાગ્ય તો થયું ને એનું. તો એને એવું કયું પૂન કર્યું હતું? ફોળમાળા કરી હતી, શું કર્યું હતું, કઈ નિયમ પાલન કર્યા હતા બતાવો, સમજો આ પ્રસંગને. સનાતન ગોસ્વામી કઈ એવું પૂન કર્યું? સ્વયં એક નાગપત્નીઓ પોતાની સ્તુતિમાં કહે છે, યદવાંછયાસી લલનાચરમ તપો. શ્રી લક્ષ્મીજી જે ચરણ કમલ માટે તપસ્યા કરે છે, વાંછા કરે છે, અને અમારો દુષ્ટ પતિ કાળી કાળી નાગ કઈ રીતે પામી ગયો? અને એ ટીકામાં સનાતન ગોસ્વામી કહે છે, સનાતન ગોસ્વામી હું ક્યારનો કરું છું તમને એક વાત યાદ કરાવી દઉં. સનાતન ગોસ્વામી રાધા કૃષ્ણની નિત્ય લીલાની મંજરી છે, ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર છે, જે હું તમારી સામે ચર્ચા કરાવતો હતો. બે દિવસ પહેલા વાત કરી હતી ને, ચકલેશ્વર મહાદેવ શિવજી જેના મંત્ર સાંભળવા માટે પ્રસન્ન થતા, એ સનાતન ગોસ્વામી. અને રાધા કૃષ્ણની આરે વૃંદાવનમાં નિત્ય એમનો વિહાર હતો, એટલે કૃષ્ણ તત્વના પૂર્ણ જ્ઞાતા છે સનાતન ગોસ્વામી. ષડ ગોસ્વામીમાં જે અગ્રગણ્ય છે એવા સનાતન ગોસ્વામી લખે છે કે કાલિયા નાગનું એક જ ધર્મ, એક જ કામ એનથી હારું થઈ ગયું હતું. શું? ગમે એ રીતે એણે બ્રજમાં વાસ એનો હતો, કોઈ ગુણ ન હતો, પણ છતાં ભગવાન એની ઉપર રીજી ગયા, ભગવાને એના શ્રીચરણ એને પ્રદાન કર્યા. એકમાત્ર ગુણ ભગવાનને દેખાણો છે, અને એ ગુણ હતો કે એ વ્રજની અંદર એને આશ્રય, વ્રજમાં એને યમુનામાં સ્થાન. ગમે એવો હોય, ભગવાન કે વ્રજની અંદર આવે ચોખ્ખો કરવો કામ મારું છે. ભગવાનની શરણમાં આવો, અભયમ સર્વદા પ્રચે, આ વ્રત ભગવાનનું છે કે તમારો ઉદ્ધાર કરશે, તમને મુક્ત કરશે. હવે વાત આ કાલિયા દમનની, જો આમ તો આ એક એક શબ્દના બહુ અર્થ થાય. કાલિયા દમન લીલા બે અધ્યાયમાં છે, આખી સપ્તાહ થાય એક લીલા કરવામાં, જો આવી રીતે સમજવી હોય ને તો. પણ મને સવારે મેં થોડુંક આમ હેકેલી નાખ્યું, એટલે મને એમ કે થોડુંક વિસ્તાર, થોડીક ઝલક કહેવા દે કે આ રીતે ભાગવત નરસ સ્વદન કરાય. બીજી વાત આપણે કરી હતી ગોવર્ધન લીલાની, એને તે મેં હેકેલી જ નાખ્યું હતું સમય અભાવમાં, કારણ કે ઉત્સવ પ્રગટ મનાવ્યો હતો. વાણીમાં ઉત્સવ થાય અને આ પ્રગટ હતો, એટલે ગોવર્ધન લીલામાં તમે સાંભળ્યું, ભગવાન કૃષ્ણએ 7 દિવસ 7 રાત દિવ્ય પહાડને, ગિરિરાજને ધારણ કર્યો, એક પગ પણ હલાવ્યો નહીં, છતાં ભગવાન ઊભા છે. અને ગોવર્ધન પકડ્યો ને ત્યારે ભગવાન તો એની સ્ટાઇલમાં જ ઊભા હતા, એવું નહીં કે એ વખતે સીધા ઊભા રહ્યા હોય, નહીં, સીધું એને કઈ ભાવતું જ નહીં. સીધા મારા ભગવાન રામ છે, કૃષ્ણને તો સીધું કઈ ભાવે, એને વાંકું શું ભાવે. ભગવાન રામ કોઈને સામું જોવે, કોઈ સ્ત્રી સામું ના, આ કોઈને મૂકે નહીં તમે, એ સકળ વકળ એક વાર તો દ્રષ્ટિ તો નાખી જ દે. તેડી તેડી બહે યમુના, તેડી તેડી કરી લકી જાડી. બ્રજની અંદર યમુના એ વાંકી ચૂકી છે, અને બ્રજની અંદર જે જાડબાબાની હાર છે ને કરી, એ વાંકી ચૂકી. તેડી તેડી ગે લયહા, તેડી તેડી પગ દંડી હમારી. બ્રજના સંતો કહે છે કે બ્રજની ગલીઓ છે ને, કુંજ ગલી, માન ગલી, એ વાંકી ચૂકી. કોઈ કામ સીધું બ્રજની અંદર નથી, પગદંડી રસ્તો હોય મોટો હોય કે નાનો, બસ વાંકો ચૂકો. તેડે હી તેડે લો ગયા, તેડી હી તેડી સબ બ્રિજ કી નારી. અને નાના નાના માણસો બાકી સીધું ન બોલે તમે, અને બ્રજની નારીઓ તો આહા કૃષ્ણ હરે જે વચન સંવાદ છે વાંકું છું. તેડી હી લકુટી હાથ લીએ તેડો ખડો મેરો બાકે બિહારી. અરે ભગવાને જે લાકડી રાખેલી ઈ વાંકી ચૂકી. અમારા શ્યામ સુંદર ને ક્યારેક ક્યારેક આપે છે ભક્તો સિંગાર માં, લાકડી હોય ને વાંકી ચૂકી લાકડી હોય ભગવાન, અને ઉભા રે ને તોય વાંકા ચૂકે, સીધું કોઈ કામ નથી. કૃષ્ણ અદભુત છે લીલા બ્રજ, બ્રજ ની અંદર બ્રજ મેં લીલા અદભુત તિહારી. બ્રહ્માના 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 બધાના પિતા છે, પણ બ્રજ ની અંદર ઈ ગોકુળમાં ગોપીઓ આગળ નાચે છે માખણ હાટું થઈને. ભગવાન શ્રી કૃષ્ણ ગિરિરાજ ગોવર્ધન ને જયારે ઉપાડ્યો ત્યારે નાચવાનું ચાલુ હતું. સખાઓ કહેતા અત્યારે તું ઉભાડ્યો ને કે હમણાં વયો જાહે પર્વત, પણ ભગવાનના નખ ઉપર બિરાજમાન શ્રી ગિરિરાજજી કઈ રીતે જાય. અને ગિરિરાજજીની વિશે અમુક સંતોએ તો ત્યાં સુધી લખ્યું છે કે ભગવાનના હસ્ત કમલ ઉપર જયારે ગિરિરાજજી આવ્યા ને ત્યારે એનો આકાર ત્રણ ગણો વધી ગયો, રોમાંચ થઈ ગયો ગિરિરાજજીને ઓર વિશાળ થઈ ગયા. એના કારણ કે ભગવાનના હસ્તે આવે તો સ્વાભાવિક છે શુદ્ધ હૃદય રોમાંચ કંપા, તો ગિરિરાજજી તો વિસ્તાર થઈ ગયો હતો. પણ મહત્વની વાત ઈ છે કે તમે સવારે સંક્ષેપમાં જો શ્રવણ કર્યું હોય તો શ્રી ગિરિરાજ ગોવર્ધન જ્યારે ભગવાને ઉપાડ્યો અને જ્યારે ઇન્દ્રના માનનું મર્દન થયું એ વખતે દેવરાજ ઇન્દ્ર આવી અને ભગવાનની દિવ્ય સ્તુતિ કરવા માંડ્યા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે
હરે, હરે રામ હરે રામ 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 હરે હરે,
હરિ શરણમ સ્વાગતમ. ભગવદ લીલા સુખદેવ ગોસ્વામી આ પાવન કહી રહ્યા છે. જુઓ તમારા ચિત્તની ધારાને આ જરા લીલામાં પ્રવેશ પ્રાપ્ત કરાવો, કારણ કે વિદ્વાન સંતોના શબ્દમાં એવો પ્રભાવ હોય છે કે ઇન્દ્રિયાતીત ભગવાનને પણ અનુભવમાં લાવી દેશે. આ સુખદેવના શબ્દો જે છે અને ભગવત લીલાથી પરિપૂર્ણ અને રસમય હોવાના કારણે જે ભગવાન મારીને તમારી ઇન્દ્રિયોથી ઉપર છે અતીત છે જેનું નામ અધોક્ષ છે એને પણ તમારા અનુભવમાં લાવી દેશે આ ભાગવતની લીલાના રસના શબ્દો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ રામ રામ
હરે હરે. જેવો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આપણા કાર્યથી પ્રસન્ન છે ખુશ છે અને આપણા કાર્યને સાર્થક માને છે એનું પ્રમાણ શું જાણો છો? એનું પ્રમાણ એ છે કે ભગવાનને પ્રેમ કરનારા ભગવાનના ભક્તો જ્યારે આપણા યજ્ઞમાં પધારે ને તો એ આપણું કાર્ય સાર્થક ગણી જાય. સ્વાગત છે ભાવનગરમાં ગોળીબાર હનુમાનને દિવ્ય મંદિરની સેવામાં જેણે જીવન લગાડી દીધું છે એવા મદન મોહન બાપુ આપણા યજ્ઞમાં પધાર્યા છે. હરે કૃષ્ણ
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
जय हो।
जय जय श्री राधे।
भक्तो तमे शांति ने प्रेम थी आ भगवत कथा ना रस ने लई रिया छो ने, एटला माटे हुं ते आ कथा ने थोड़ी काम प्रेम थी घोळी रह्यो छुं के और मधुर थाय अने तमारी माटे और सरल बने। पण एनी माटे एक भीख एक दान तमारे आगळ मांगवुं पड़शे। मारे आम तो व्यास मंच पर कई मगाय नहीं, कारण के व्यास मंच तो देता शीखवा, पण तमारी आगळ समय मांगवानो रहेशे, कारण के आपणी पासे बहु ओछो समय छे। એટલે ભાગવતની લીલા રસની તો ક્યારેય અંત, હરિઅનંત હરિઅનંત કથા અનંત, પણ આજ બહુ સુંદર જે જે લીલા કરીને કથા કરીને એની ઉપર અમારા ભક્તોએ સુંદર રીતે નિત્ય કલા તૈયાર કર્યા છે। જળ કમળ ઉપર, રાસ ઉપર, અનેક અનેક બહુ સુંદર સુંદર આસ્વાદન કરવા જેવું છે। અને કથા રસમાં હું જાણું છું કે તમે લોકો પૂર્ણ રીતે નિમગ્ન છો, એમાંય તમે પૂર્ણ આનંદ લઈ રહ્યા છો। એટલે આનંદામ બુદ્ધિવર્ધનમ પ્રતિપદમ પૂર્ણ અમૃતાસ્વાદનમ નિશ્ચિત છે, પણ એટલા માટે ધૈર્ય અને સમયને ધીરજ તો રાખવી જ પડશે। અને હકીકત તમે જુઓ, તમે એમ સમજો ઓહો 11 વાગી ગયા 12 વાગી ગયા મોડું થઈ ગયું, ના ના, મોડું અત્યાર લગી થઈ ગયું હતું કે કોઈ ભાગવત હાસુ કહેવા વાળા આવ્યા નહોતા, ક્યાં રસ દેવા વાળા કોઈ નહોતા મળ્યા। ભાગવત જયારે મળે ત્યારે જીવને વહેલું ગણાય, ભાગવતની કથા બંધ થાય, ભાગવતની કથા ન મળે ત્યાં સુધી જીવને મોડું ગણાય છે। જુઓ અહીંયા ભાગવત કથાના રસને તમે જો સમજવા માંગતા હો તો હું તમને એક નાની એવી એક આ લીલા ઉપર એક ટીકા દેવા માંગુ છું કે ભગવાન શ્રી કૃષ્ણ દેવરાજ ઇન્દ્ર એની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, અને ભગવાન પરમ પ્રસન્ન થઈને કે ઠીક છે દેવરાજ ઇન્દ્ર, જા હું તારી ઉપર પ્રસન્ન છું, અને ગિરિરાજને નીચે મૂકે। ભગવાન એને ઉપર કૃપા દ્રષ્ટિને આશીર્વાદ દઈ રહ્યા, કેમ એમ? હવે જુઓ, વાંક જુઓ, ઇન્દ્ર નો વધારે છે કે બ્રહ્મા નો? કારણ કે બ્રહ્માજીએ શું કર્યું હતું, ગ્વાલ બાલોની વાછડાઓની ચોરી કરી હતી, અને ઇન્દ્રદેવે શું કર્યું, ગ્વાલ બાલ એ બ્રજવાસીઓને મારવા ઉભા થયા કે એટલું પાણી વરસાવો કે બ્રજનું એક પત્તું ન રહેવું જોઈએ, કારણ કે મારો યજ્ઞ બંધ કરી દીધો। ઇન્દ્રદેવ ક્રોધમાં આવીને શબ્દો બોલ્યા છે ભાગવતમાં। તો પછી આમ જોવા જઈએ તો બ્રહ્મા કરતા ઇન્દ્રનો વાંક, કારણ કે બ્રહ્મા એ બિચારા ચોર્યા કાંઈ મારવાનો તો ઉભા થયા, અને ઇન્દ્રદેવ બ્રજવાસીને મારવા ઉભા થયા હતા। તો ભગવાન શ્રી કૃષ્ણનો રિસ્પોન્સ સામી જે પક્ષમાં વિચાર કરીએ તો બ્રહ્માની એને હામુઈ ન જોયું, પ્રસન્ન ન થયા, અને ઇન્દ્રની હામુઈ જોઈને એની ઉપર કૃપાએ કરી, કેમ? ઇન્દ્રમાં એવી કઈ વિશેષતા અને બ્રહ્મામાં એવી કઈ વિલક્ષણતા નહીં ન દેખાણી એને? આ પ્રસંગ છે કે નહીં સમજવા જેવો? બીજી વાત તો એ સમજવા જેવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ આખા જગતને એ જ્ઞાન દેવા માંગતા હતા કે જોઈ લો આ દેવતાઓને। બ્રજવાસી નંદ બાબાના પિતાના પિતાના પિતા સુરસેન ને દેવમીઠ ને એ બધા યુગોથી વર્ષોથી આ ઇન્દ્રદેવની વર્ષે એકવાર પૂજા કરતા હતા, હવે એકવાર ન કરી તો એના એ દેવતા મારવા ઉભા થયા, આને દેવતા કહેવાય? એટલે પિતા હોય છોકરો રોજ એને માન એક દી ન કરે ત્યાં ટાળી દેવો ને, તો પછી અત્યારે લગી પૂજા કરી ફેલ કઈક નહીં? બ્રજવાસીના દર વર્ષે એ લોકો એની પૂજા કરતા હતા, એક વાર ન કરી અને જો મારવા ઉભા થઈ જતા હોય તો પછી દેવપણો ક્યાં રહ્યો? ભગવાન કૃષ્ણ એ જ દેખાડવા માંગે છે કે જો આ દેવતાઓની દશા, અને ભગવાન કેટલી વાર ઇન્દ્રદેવે ભૂલ કરી છે છતાં માફ કર્યા જ કરે, કારણ કે ભગવાન પરમ પિતા છે, એ જીવના દોષ ડાર્ક સાઈડ જોતા જ નથી, કારણ કે એના હૃદયમાં કરુણા છે ને એ સમુદ્ર જેટલી છે, અને દેવતાઓમાં અને મનુષ્યમાં જે કરુણા છે ને એ કાનમાં નાખવાની શીશી જેટલી, ધડીકમાં ખાલી થઈ જાય। આપણી કરુણા કેટલી હોય, બે પાંચ આપણા હગા બે પાંચ પરિવાર, દુનિયા મરે એક જીવે, પણ ભગવાન માટે તો આખી દુનિયા એનો પરિવાર, અને જે ભગવાનને પામી ગયા હોય ને એવા સંતોના પણ આ જ વિચાર છે, વસુદેવ કુટુંબકમ, એની માટે બધા એનો પરિવાર લાગતા હોય, એને કેવલ એના બે પાંચ ચામડાના હગા એના હગા ન હોય, એને તો પરમાત્મા એના હગા છે, અને પરમાત્માના નાતે આખો આખા બધા આત્માઓ એના હગા છે, આ ભાવના છે સંતોની। અને ભગવાનની. એટલા માટે ભગવાન વિષ્ણુના ભક્તોને દેવતાઓ કરતા એ ભાગવતમાં મહાન મૂક્યા છે. નિમિ મહારાજ 11મા સ્કંદમાં ભાગવતની અંદર બોલે છે શ્રી સુખદેવ ગોસ્વામી કે દેવતાઓ તો તોળી તોળીને આપે છે, તમે આટલું પૂન કરો એટલું, યાતના યજ્ઞ કરો એટલું, પણ ભગવાનના ભક્તો તમે કાંઈ ન કર્યું હોય તોય નહીં, તમે એનો અપરાધ કરો ને એની નિંદા કરો ને તોય તમને એ સુખ જ આપે. કોઈ દે અવળું ભક્તો અને ભગવાન કોઈ દે અવળું ન કરે. બાકી દેવતાઓ અવળું ઘણી વાર કરી નાખ્યું છે, તેમ કાંઈક બે પાંચ દીવા માનજો નહીં કરતા પૂરા, એ બઠ્ઠા તમારે દેવતાઓનું કામ, કારણ કે એનું એ પોઝિશન એ મૂકેલી છે. સત્ય કથા છે, એક ભાઈ પૂજા કરતો હતો દેવીજીની, લગ્ન થયા હતા, બે માણા હારે પૂજા. હવે એમાં ભાર્યા રક્ષતુ ભૈરવી, ભૈરવી માતાની પૂજા હતી, એને એના પત્નીમાં એને બહુ પ્રેમ, દેવીમાં કાંઈ આમ જ છે. અત્યારે દેવતાઓ માણા માને, દેવતાઓ નથી માનતા, અહીંયા કંઈક જોતું છે એટલે એને પૂજે, બાકી એને અરે કઈ પ્રેમ બેમ છે નહીં, સ્વાર્થ છે. એ પૂરું થાય તો દેવતા એને ઘેરે, આપણે સ્વાર્થ પૂરો કરવા માણા કરે છે. ભયના કારણે ભજન કરે કે સ્વાર્થના કારણે, પ્રેમના કારણે કરવા વાળા કોક કોક વિરલા વૈષ્ણવો મળે છે. બાકી સ્વાર્થ જગત છે, સત્ય સ્વીકાર કરવું જોઈએ. એને કીધું હે દેવી માતા, ભૈરવી માતા, ભાર્યા રક્ષતુ, ભાર્યા મતલબ પત્નીની રક્ષા કરજો. પણ એને બિચારા સંસ્કૃત ઓછું આવડતું, ભાર્યા ભક્ષતુ ભૈરવી, ભાર્યા ભક્ષતુ ભૈરવી, ભાર્યા ભક્ષતુ ભૈરવી. દેવીજી એમ નહીં, એટલે બીજા લગ્ન કર્યા, થોડી ભણેલ ગણેલ વળી આવશે, ભણેલ ગણેલ હતી. એને કીધું તમે શું બોલો છો, તાકે તને તારી હારે પ્રેમ છે, મારે બે પત્ની આમનામ મરી ગઈ, એટલે દેવીજીને પ્રાર્થના કરું છું કે તારી રક્ષા કરે. ભાર્યા ભક્ષતું રે, તાકે પણ તમે ભ બોલો છો, ભક્ષ નો અર્થ થાય ભગવાન કૃષ્ણ એ શબ્દ નથી જોતા, ભગવાન કૃષ્ણ ભાવ જોવે છે, જયારે દેવી અને દેવતાઓ વ્યવહાર જોવે છે. પ્રેમ ઠાકોરજીને પ્રિય છે, રામ હી કેવલ પ્રેમ પિયારા, રામને કેવલ પ્રેમ પ્યારો છે. એટલા માટે ભગવાનને જીતવા હોય તો આ બધા પ્રસંગોને ભગવાનને અને દેવતાના અંતરને સમજવું પડશે. ભાગવતથી જુઓ, અહીંયા ઇન્દ્રદેવ એક વાર યજ્ઞ કર્યો તો મારવા ઉભા થઈ ગયા, તો અત્યારે લગી યજ્ઞ કર્યો એ બધો વ્યર્થ ગયો ને, પણ ભગવાન કૃષ્ણ એ જ દેખાડવા માંગતા હતા. હવે રહી વાત, મેં તમારી સામે પ્રશ્નના રૂપમાં મૂકી છે, એને પણ સમજી લો કે ભગવાન કૃષ્ણ કેમ બ્રહ્મા હામું જોયું નહીં અને ઇન્દ્રદેવ ઉપર કૃપા કરી. કારણ કે કાર્ય જોવામાં આવે તો ઇન્દ્રનું ભયંકર હતું, ભયંકર કાર્ય હોવા છતાંય તે ભાવની દ્રષ્ટિએ, રસની દ્રષ્ટિએ ઇન્દ્રદેવ ઉત્કૃષ્ટ હતા. કેમ? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને આ ત્રિભુવનની અંદર કોઈ પ્રાણથી પણ વ્યાલું હોય ને તો એ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણને કોણ વાલું છે? તેમને તે મૂંઝાઈ ગયા, ઘણા મૂંઝાઈ ગયા, આ હું પૂછી ભાઈ, પણ મને ખબર તમે બધા જાણો છો, પણ એક ઉત્તર નો આવ્યો ને, કોક કે લક્ષ્મી પ્રિય, કોક કે રાજા પ્રિય, કોક કે ફલાણા પ્રિય, પણ આ બધાને એક વાતમાં કહીએ કે ભગવાનને પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હે ને? ભગવાનને કોણ વાલું છે? એના વૈષ્ણવ. ભગવાન કહે છે વૈષ્ણવને તો હું મારા હૃદયમાં રાખું છું અને હું એના હૃદયમાં રહું છું. ભગવાન કે મને મારા કરતા રીતે મારા વૈષ્ણવો, તો વૈષ્ણવો વાલા હોય તો વ્રજવાસી તો ભગવાનના પરમ પ્રિય વૈષ્ણવો છે. હવે ઇન્દ્રદેવ એ વ્રજવાસીઓને મારવા ભલે એનો પ્લાન ખરાબ હતો, પણ એનું રિઝલ્ટ શું આવ્યું? ભગવાનની હારે ગોવર્ધન જયારે ઉપાડ્યો ને, ત્યાં બધા વ્રજવાસીઓ ગોવર્ધન નીચે આવવા માંડ્યા, ગોપીઓ, રાધારાણી, સીદામ, મધુમંગલ બધા, અને કૃષ્ણ ઘેરાયેલા વ્રજવાસી વૈષ્ણવ હતી. તો કામ એનું ખરાબ હતું, પણ રિઝલ્ટ સારું આવ્યું કે ભગવાનની હારે વ્રજવાસીઓનો મિલન થયું. અને બ્રહ્માનું કામ આમ જોવો તો બહુ એટલું બધું ઓયલું નહોતું, પણ તકલીફ હું થઈ એને બ્રજવાસીઓને ભગવાનથી અલગ કર્યા. તો ભગવાનથી એના ભક્તોને જે અલગ કરે એની અરે ભગવાનની કૃપા નહીં મળે, અને ભગવાનથી ભક્તોને જે ભેગા કરે. ઇન્દ્રદેવને આ કાર્ય અચાનક આવું થઈ ગયું, કારણ કે એમ બધા ગોવર્ધનની નીચે એવા ગોપીઓ તો ખુશ થઈ ગઈ, એ સાસુ અને એ નણંદ કૃષ્ણને જોવા ન દેતી, પર્વત ઘોડે આડી ઉભી રહી જાતો અંદર, એ પોતે જોતી એવું પછી કૃષ્ણ પણ ઓલી જ ન જોવા દે. પણ આજ એને કોઈ રોક, કારણ કે બધા કૃષ્ણ ને જોવે છે, કારણ કે ઠાકોર ગોવર્ધન ઉપાડીને ઉભા છે. નાય પણ કરીએ કે એમની સાસુ નણંદ કે કોઈ, બધા કૃષ્ણ ને જોવે. અને ભગવાન પણ ગોપીઓ, ભગવાન તો રાધારાણી સામે બલરામ કે એ શરમ રાખ થોડી, મોટો ભાઈ ઉભો છે, પણ કૃષ્ણ તો કૃષ્ણ છે. ગોપીઓ, કારણ કે આજ ગોપીઓની પાસે, એટલે ભગવાન ઇન્દ્રદેવ ઉપર ખુશ હતા, ભલે તે કામ અવળું કર્યું પણ રિઝલ્ટ સારું આવ્યું, મારા પ્રેમી હારે તે મને મેળાયો. એટલે ભગવાન ઇન્દ્રજી કૃપા કરી. રહી વાત વ્રજની લીલાની, એનો કોઈ અંત નહીં થાવે, પણ સારમાં તમને કહું ને, વૃંદાવનના સંતે સુંદર વાત કરી. બ્રહ્મા મોહ કિયો પછતાયો, બ્રહ્માએ મોહ કર્યો, પસ્તાવું પડ્યું. દર્શન કો શિવ બ્રજ મે આયો, દર્શન આટો શિવ ને વૃંદાવન આવવું પડ્યું કાનાના. ઇન્દ્ર માન કિયો પછતાયો, અને ઇન્દ્ર એ માન કર્યું તો એને પછતાવું પડ્યું. એસો વૈભવ વાલો, જુઓ આવો જેનો ઠાઠ બાઠ છે, આવો જેનો વૈભવ છે, ઈ કૃષ્ણ પોતાના ગ્વાલ બાલ સખાઓની હારે ખેલન મે પીટ જાય. એસો ચટક મટક કો ઠાકુર, તીનો લોકન હું મેં નાય. અરે જે શિવ બ્રહ્મા ઇન્દ્ર જેના ચરણોમાં છે અને જેની સ્તુતિ પૂજા કરે છે, ઈ યોગેશ્વરનો યોગેશ્વર ભગવાન કૃષ્ણ પોતાના સખાઓ હારે રમત રમતમાં માર ખાતા હતા, બોલો, અને ઘોડો બનાવી દેતા હતા. ભગવાન કૃષ્ણ જયારે હારી જતા ને દાવમાં, બે પાર્ટી થતી બલરામ અને કૃષ્ણની, તો કૃષ્ણની ઉપર દાવ આવતો, કૃષ્ણ કે હું નહીં દાવ દઉં, હું નંદ બાબાનો દીકરો છું. તો સખાવો કહેતા, નંદ બાબાનો દીકરો હોય તો આગો જા, દાવ દે અને ધર્માડવામાં આવશે, નકર બહાર આઉટ, ગેટ આઉટ. તો રમતની બહાર કાઢ નાખે, કૃષ્ણ પાસે ઉછાળું મોઢું કરીને ઉભા રહે, રમાડો ને દાવ દેવાનો, દાવ નહીં તો જવા દે કે નહીં રમાડવામાં. તો ભગવાન પ્રાર્થના કરે, રમાડો ને, ઓલા ન રમાડે, ઈશ્વર છે પણ એને લાલસા કરવી પડે. એ કે હારી ગયો છો અને હારી જાય, ઘોડો બનવું પડે, ઘોડો બન તો રમાડશું. ભગવાન અદભુત લીલા કરતા હતા, ગોપીઓને પણ આ જ રીતે આનંદ દેતા હતા. ગોપીઓ આવીને કહેતી હતી, કનૈયા તારે જોતું હોય તો માગી લે માખણ, ચોરી હું કામ કરે. કનૈયો કે કઈ ભિખારીને દીકરો છું, મહેનત કરીને ખાવાનું છે દોસ્ત, ભલે ચો લાલ. ગોપીઓ કે તું માગ, એટલે ભીખ નહીં માગું કે, હવે એની મહેનત હતી કે મહેનત ખાઈ કરીને ખાવા વાળા છે, એટલે ચોરી કરવી એને મહેનત માનતા. પણ ઠાકોર આ અદભુત લીલાઓથી ભક્તોને રસ આનંદ દેતા. અને બ્રજની આ ગોવર્ધન લીલા, કાલિયા દમન લીલા, માખણ ચોરી લીલા, આ બધી લીલા છે ને બ્રજવાસીઓને આનંદ દેવા. અને આ લીલાઓમાં જે રાજ કરે છે ને, જે લીલા, એને કહે છે બંસીવાદન લીલા, વેણુનાદ. વેણુના નાદમાં ઘેલું વૃંદાવન, પ્રભાતિ મારું નરસિંહ ગાય. વેણુ ભગવાનની એવી વાગી, એવી વાગી કે આજે પણ શિવ અને બ્રહ્માજીની સમાધિ તોડી નાખે છે ભગવાનની વેણુ. પૃથ્વીના નિયમને ઊંધા કરી નાખે છે. બ્રહ્માએ બનાવ્યું છે કે જળ હોય અને વહેવું જોઈએ, પથ્થર હોય અને સ્થિર રહેવું જોઈએ, પણ બ્રજમાં જયારે કૃષ્ણની વાંસળી વાગતી ને, ત્યારે યમના સ્થિર થઈ જતી અને પથ્થર પીગળી જતા. યમનાજી ઉલટી બહવા માંડતી જયારે બ્રજમાં કૃષ્ણની વેણુ માગતી. ગોપીઓ તો કહેતી કે આ વેણુ એવા કયા પૂન કર્યા છે સખી, અમી ગોપીઓ જેવી કૃષ્ણના અધર રસને નથી પી શકતી, પણ આ વેણુ થઈને કૃષ્ણના અધર રસને પીવે છે. શું ભાગ છે વેણુના! વેણુએ તો બ્રહ્માની સૃષ્ટિ ઊંધી કરી નાખી. બ્રહ્મા કરતા પણ વેણુ ચડી ગઈ આગળ, સુરદાસજી કહે છે. બ્રહ્માજી તો એક કમળ ઉપર બેઠા, કૃષ્ણની આ વેણુ તો કૃષ્ણના બે હસ્ત કમળ ઉપર બેહેલી છે. અદભુત વેણુનું સ્થાન છે. વેણુ વાદન આ કૃષ્ણની મધુર લીલાની અંદર સ્થાન ધરાવે છે. અને આ જ વેણુ વાદનની અંદર ભગવાને શરદ પૂર્ણિમાને દિવસે દિવ્ય રાસ કર્યો હતો, જે રાસ પ્રકરણ અદભુત છે. પણ એ રાસ તત્વ સુધી પહોંચવા માટે પણ બહુ ભક્તિ, પ્રેમ, સેવા અને શુદ્ધતાની જરૂર છે. કારણ કે સ્ત્રી ને પુરુષ હાડ માસના ચામડામાં જેની બુદ્ધિ લાગી છે, એ આ પ્રેમ રાજ્યની લીલા ન સમજી શકે. કારણ કે આ શક્તિ અને શક્તિમાનની દિવ્ય લીલા છે. હાડ માસનો કેવલ કામ વ્યવહાર નથી, આ પ્રેમ છે, સ્વાર્થ છે, કામ નથી. શ્રી પ્રભુપાદજી કહેતા, રાસલીલા ઇઝ નોટ અ લસ્ટ, ઇઝ અ રિયલ લવ. આ એક પ્રેમ છે, અને લવ ઇઝ પોસિબલ ઓનલી સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ. આ પ્રેમ કેવલ આધ્યાત્મિક જગતમાં જ શક્ય છે. આ ભૌતિક જગતમાં શરીર બંધનમાં પ્રેમ શક્ય જ નથી. તો તમે કહેશો અહીંયા એકબીજાને પ્રેમ, પ્રેમ નથી, કામ છે, કામ, લસ્ટ. કામ વાસના પૂરી થાય, સ્વાર્થ આવી જાય. પ્રેમ અને પ્રિયાની લીલાને સમજવા માટે બુદ્ધિનું ધરાતળ બહુ ઊંચું લઈ જવું પડશે, નહીં તો એ રાસનો તમે અપરાધ કરી નાખશો. એટલા માટે અયોગ્ય પાત્રની સામે શ્રીલ પ્રભુપાદજી કહેતા કે રાસનું વર્ણન પણ અસંભવ છે. પણ તમે તો ગુજરાતની સૌરાષ્ટ્રની અને પ્રેમ કરવા વાળા છો કૃષ્ણને, અને એટલા માટે હું તમારી સામે આ ઝલક લીલાને કહું. પણ એ પહેલા ભગવાનની જ્યારે વેણો વાગી ત્યારે શું બ્રજની અંદર દશા થઈ એના એક પદમાં શ્રી સુરદાસજી બહુ સુંદર રીતે વર્ણન કરે છે. આવો એનું પણ આસ્વાદન કરીએ.
બાંસુરી બજાય આજ રંગ સે મુરારી, બાંસુરી બજાય આજ રંગ સે મુરારી,
બાંસુરી બજાય આજ રંગ સે મુરારી,
શિવ સમાધિ ભૂલ ગયે શિવની કિનારી, સમાધિ ભૂલ ગયે શિવની કિનારી, સમાધિ ભૂલ ગયે શિવની કિનારી, વેદ પડક બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી,
વેદ પડક બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી,
વેદ પડક બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી,
પડત બ્રહ્મા ભૂલે ભૂલે વેદચારી,
બ્રહ્મા સામતાલ ચૂકી ભૂલી
જમના જલ ઉલટ ગયો શોભાજ ભારી,
જમના જલ ઉલટ ગયો શોભાજ ભારી,
બાંસુરે બજાય આજ રંગ સે મુરારી,
બાંસુરી બજાય આજ રંગ સે મુરારી,
વૃંદાવન બંસીવાદી
તીનો લોક પ્યારી,
વૃંદાવન બંસી બાજી તીન લોક પ્યારી,
બાલ મગન ભય બીજ કી સબ નારી,
બાલ બાલ મગન ભય બીજ કી સબ નારી,
બાલ બાલ મગન ભય બીજ કી સબ નારી,
બાલ બાલ મગન
સુંદર શ્યામ મોહિની મૂરત નટવર વપુધારી,
સુંદર શ્યામ મોહિની મૂરત નટવર,
સુંદર શ્યામ મોહિની મૂરત નટવર વપુધારી, પ્રભુ મદન મોહન ચરણ બલિહારી,
પ્રભુ
મદન મોહન ચરણ બલિહારી,
સુરી બજાય આજ રંગ સે મુરારી, સુરી બજાય આજ રંગ સે મુરારી,
સુરી બજાય આજ રંગ સે મુરારી,
સુરી બજાય આજ રંગ સે મુરારી,
બાંસુરી બજાય આજ રંગ સે મુરારી,
બાંસુરી બજાય
આજ રંગ સે મુરારી.
પ્રભુપાદજી કહેતા કે હરે કૃષ્ણ મહામંત્ર ઇઝ નોન ડિફરન્સ ઓફ કૃષ્ણાસ ફ્લુટ. આ હરે કૃષ્ણ મહામંત્રમાં અને કૃષ્ણની વાંસળીમાં કોઈ અંતર નથી. આ હરે કૃષ્ણ મહામંત્રનું જે સંકીર્તન જપ કરે છે એ નિશ્ચિત ભગવાનની વેણુને સાંભળશે આજ નહીં. અને રહી વાત રાસની, એમાં પ્રવેશ પ્રાપ્ત કરવા માટે આ પરમ સુગમ સાધન હરે કૃષ્ણ મહામંત્ર છે. એટલા માટે ભક્તો અમે તમને પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને કે જો આ બ્રજ સુખને, આ બ્રજ રસને અને આ બ્રજ વાસને જો તમારે પ્રાપ્ત કરવો હોય તો મહામંત્ર જરૂર જપજો. કારણ કે જે કૃષ્ણનું નામ જપે છે એ જ કૃષ્ણના ધામને પામે છે, બીજા નહીં. આ વાત ગળે ઉતારી લેજો. ભગવાનનું નામ જપે, ભગવાન કહે છે કે જે મારું જપે મામ અપી એ મને પામે છે. તો વૃંદાવન જોતું હોય તો કૃષ્ણનું ભજન કરવું પડશે, એ બ્રજ રસ જો ચાખવો હોય તો એ હરે કૃષ્ણ મહામંત્રનું જપ કરવું પડશે. બાકી તમે તમારી રીતે ગમે એ કરશો અને બ્રજમાં વયા જશો, સપનામાંય વાટ નહીં જોતા. કારણ કે જે જગ્યાએ જવાનું હોય ને એની સાધના હોય અને એની પરિપાટી હોય, એની વિધિ હોય. હંમેશા વિચાર કરવો રહ્યો. તો આજે તમે બધા બહુ ધ્યાન અને પ્રેમથી સાંભળો છો, એટલા માટે મેં આ બ્રજની લીલાઓ કીધી. તમારી સામે જે લીલા અમે માણીથી નથી કહીએ ક્યાં, એને લીલા પ્રત્યક્ષ દેખાડવાનો પ્રયત્ન કરશું. પણ એ પહેલાં હું નિવેદન કરું, અમારે હરે કૃષ્ણ મંદિર મીરા રોડ જ્યાંથી આવ્યા છે હિસ ગ્રેસ કમલલોચન પ્રભુ, જે ત્યાંના મીરા રોડ મંદિરના અધ્યક્ષ પ્રણાને સંભાળે છે અને અમને જે કાંઈ પ્રચાર કરીએ છીએ એમાં એમની નિશ્ચિત સદભાવના, પ્રયાસ, પ્રોત્સાહન, ઉત્સાહ અને આશીર્વાદ છે. એવા અમારે મીરા રોડ મંદિરના બ્રહ્મચારી હિસ ગ્રેસ કમલલોચન પ્રભુ આપણી વચ્ચે બિરાજમાન છે, ઉપસ્થિત છે. બધા એમનો આભાર વ્યક્ત કરે, સ્વાગત કરે મહામંત્રથી. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.